චන්දසිරි ගජදීර මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 20යි.
ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, යහපාලන ආණ්ඩුවේ දෙවනි අයවැය අතුරු අයවැයත් එක්ක තුන තමයි අපි මේ විවාද කරන්නේ. ඇත්ත වශයෙන්ම මේ අයවැය දිහා බැලුවම මේ අයවැය ගරු ජනාධිපතිතුමා මේ පාර්ලිමේන්තුවට කරන ලද ප්‍රකාශය සඳහන් ආර්ථික දැක්ම අනිත් අයවැයට වඩා පැහැදිලිව පෙන්නන තියෙනවා. මම ඒක කිව්වේ බොතුමා දන්නවා, ගරු අගමැත්තුමා සංවර්ධනයේ සඳහා වූ ආර්ථික සැලසුම අග්‍රාමාත්‍යතුමා සහ ජාතික ප්‍රතිපත්තිය ආර්ථික කටයුතු අමාත්‍යතුමාගේ ප්‍රකාශය කියලා මේ පාර්ලිමේන්තුවේ මේ හැන්සාල්ට් එකෙන් මම ගත්තේ මේ පාර්ලිමේන්තුවේ 2015 නොවැම්බර් 5 වෙනිදා හැන්සාල්ට් එකේ තියෙනවා. මේ පාර්ලිමේන්තුවේදී ආර්ථික ප්‍රතිපත්තිය පැහැදිලි කරුවා. මේ ආර්ථික ප්‍රතිපත්තිය පැහැදිලි කරනකොට එතුමා කිව්වා JR ජයවර්ධන ජනාධිපතිතුමා විවෘත ආර්ථික ක්‍රමය හඳුන්වා දීලා මේ ලොකු ඓතිහාසික වෙනසකට ලක් කරයි කිව්වා. ඒ වගේම ඒ දෙවනි පියවර ආර් ප්‍රේමදාස මැතිතුමා ඒ ආර්ථික ක්‍රියාවලිය ජනතාකරණ ප්‍රතිපත්තිය මත ඉස්සරහට අරගෙන ගියා කිව්වා. ඒ පුද්ගලිකරණ ප්‍රතිපත්තිය දැන් මෙතුමා මේ එහි තුන්වෙනි පරම්පරාව අනුව මේ නව ආර්ථික වැඩපිළිවෙල එතුමාගේ දෘෂ්ටියෙන් එක්සත් ජාතික පක්ෂය කල්පනා කරන සමාජ සංවර්ධනයට ඉවහල් වෙයි කියලා කල්පනා කරන ධනේශ්වර ආර්ථික ප්‍රතිපත්තිය, මේක අපි කියනවා අද ලෝකෙ මේකට නව ලිබරල්වාදී ආර්ථික ප්‍රතිපත්තිය, අමුවේ මේ අයවැයෙන් ඉදිරිපත් කරලා තියෙනවා. ඇත වශයෙන්ම සභාපතිතුමනි, මේ සමස්ත අයවැය දිහා බැලුවම පැහැදිලි වෙන්නේ සියලුම වගකීම් වලින් මෙයා ආණ්ඩුව ඉවත් වෙන එක, ඒවා පෞද්ගලික අංශයට බාර දෙන එක, දේශීය හා විදේශ සමහර අවස්ථාවල රාජ්‍ය මැදිහත් වීම, ඒක ඉතාම පැහැදිලිව මේ අයවැය ලේඛනයේ ඉතාමත්ම පැහැදිලිව ඉදිරිපත් කරලා තියෙනවා. මම ඔබතුමාට කියන්න කැමතියි මේකෙන් අදහස් කරන්නේ මොකක්ද. දැන් රජයේ මැදිහත් වීම රටේ ආර්ථික සංවර්ධන ක්‍රියාවලියේ සමාජ සුබසාධනයේදී, ඒ වගේම රටකට අවශ්‍ය ව්‍යාපෘති සැලසුම් කරන්නේදී, ඒවයින් ආණ්ඩුව ඉවත් වෙලා සමස්ත ආර්ථික මෙහෙයුම පුද්ගලික අංශයට දෙනවා. ඒකට හොඳ වචනයකුත් එතුමාගේ වචනවලින්ම කියනවා, මේක මේ යාන්ත්‍රණය තමයි පුද්ගලික අංශේ. ඒක නිසා පුද්ගලික අංශයට ඉදිරියට යන්න අවශ්‍ය සියලු පහසුකම් සපයනවා. ඒ වගේ මේ පහසුකම් සැපීම තුළින් අපේක්ෂා කරන්නේ මේ වේගවත් සමාජ ආර්ථික සංවර්ධනයක් කියලා. මම කියන්න කැමතියි ධනේශ්වර ආර්ථික සංවර්ධනය මම කියන්නේ නෑ අනවශ්‍යයි කියලා. මම කියන්න කැමතියි නමුත් ධනපති ආර්ථික සංවර්ධනයේදී ඒ සීමාවන් තියෙන්න ඕනේ. ඒවයි පාලනයක් තියෙන්න ඕන. ඒවයි නියාමනයක් තියෙන්න ඕන. ඒවයි මෙහෙයුමක් රජයේ සතු වෙන්න ඕනේ. එහෙම නැතුව දැන් රජය අපේක්ෂා කරනව නම් විනිමය පාලනයකින් තොරව මේ පෞද්ගලික අංශයට මේ රටේ ආර්ථිකයට මැදිහත් වෙලා ඕන විදිහට ක්‍රියා කරන්න. එහෙම අධ්‍යක්ෂපු රටවල් තියෙනවා, ඒ රටවල් වල ආර්ථික බිඳ වැටිච්ච හැටි. දැන් ඊයේ පෙරේදා වර්තමාන මහා බැංකුව අධිපතිතුමා කියලා තිබුණා මේ හිටපු ගමන් විදේශ සංචිත ප්‍රමාණයක් රටින් ගියායි කියලා. දැන් මේක තමයි තත්වේ. අනවශ්‍ය ලිහිල්කරණයකට අපි ආර්ථික ලිහිල්කරණයකට රටපත් කරොත් මේ රටේ ආර්ථික සමෘද්ධියක් අපට බලාපොරොත්තු වෙන්න බෑ. මම එහෙම කිව්වේ සභාපතිතුමනි, අපි දිලිඳු රටක් පුංචි රටක්. හැබැයි අපි දිලිඳුව කියලා කියන නමුත් අපට ලෝකේට දෙවෙනි නැති දැනුම තියෙන මානව සම්පතක් තියෙන ධෛර්යයක් තියෙන ජන කොට්ටාසයක් ඉන්න රටක්. අපිට ඒ නිසා අපේ ප්‍රමුඛතාවයේ තියෙන්න ඕන කවර සංවර්ධනයකදීවත් විදේශ රටවල් වල ආයෝජනය ගත්තට කමක් නැහැ. නමුත් ඒවා මැදිහත්ව නියාමනය කරමින් අවශ්‍ය රෙගුලාසි සම්පාදනය කරමින් දුගී දුප්පත් ජන කොට්ටාස වලට හානි නොවන විදිහට ඒ සංවර්ධනය ගෙනියන්න. දැන් සීමාවන් යටතේ දැන් අපේ ගරු මන්ත්‍රීතුමා කිව්වා අපි කාටවත් දෙන්නේ නැහැ කියලා එහෙම ඉඩම් නිකන්. දැන් මේ ඉඩම් ප්‍රතිසස්කරණයදී ඉතාම පැහැදිලිව කියනවා මොකද්ද කියන්නේ? සීමා සහිත සභාගම් වලට සින්නක් කරව දෙනවා. මේ මං හිතන්නේ මේ අයවැය කියවලා තියෙනවා නම් පෙනේ. සින්නක් කරව දෙනවා. හැබැයි ඒ වගේම විදේශීය ව්‍යාපාරිකයන් විදේශීය ප්‍රාග්ධනය ප්‍රමුඛ කරගත්තු සමාගම් වලට විදේශ ආයෝජනයන් යොදවන ඒ ව්‍යාපාරිකයන් සතු සමාගම් වලට අපි දිගු කාලීන බදු ක්‍රමයට දෙනවා දෙවිදියක්. තිය ඒක වරදක් නෑ විදේශී නෑ. මම අහන්නේ මේක දැනුවත් එපයි යන්න. අපි මේ රටේ තියෙන ඉඩම් සීමා සහිත සමාගම් වලට අපි දෙනවා සින්නක් කර දෙනවා. එතකොට මේක තමයි මේ මත තමයි මේ ඉඩම් ප්‍රතිසස්කරණය ගේන්නේ. මේ ඉඩම් ප්‍රතිසස්කරණයේදී ඉතාම පැහැදිලිව කියනවා මේ රටේ ආර්ථික ඵලදායිත්වයක් නැත්තේ කෘෂිකාර්මික ක්ෂේත්‍රයේ මේ කුඩා ඉඩම් කට්ටි නිසයි කියලා. කුඩා කුඩා ඉඩම් මේ නිසා එය යැපුම් කෘෂිකර්මාන්තයෙන් රට ඵලදායිතාවයක් නැහැ. ඒ නිසා අපි මේ කෘෂි ව්‍යාපාරිකෝ ජාත්‍යන්තර තලයේ ව්‍යවසායකයන් කරන්න කෘෂිකර්මාන්තය වඩා ශක්තිමත් කරන්න අපි කෘෂි සමූපකාර ක්‍රමයක් හදනවා. ඒ කෘෂි සමූපකාර ඒක මේ එතුමාගේ මේ අද මේ අයවැය තියෙන එක මීට වඩා හරබර ඇතුව ලස්සන්ට එතුමා මේ එතුමාගේ කලින් ප්‍රතිපත්ති ගොවීන් සමාජිකත්වයේ දරන මහා පරිමාණයේ සීමා සහිත සමූපකාර කෘෂි ව්‍යාපාර සමාගම් Agri Business Cooperatives Limited ආරම්භ කිරීමද ග්‍රාමීය ආර්ථිකය නැගා සිටීමේ මේ වැඩපිළිවෙලේ තවත් අංගයක් මැදින් ඉදිරිපත් වන වෙළෙන්දන් නිසා ගොවීන්ට වෙන හානි වළක්වා ගන්න එක ප්‍රයෝජන වෙනවා කියලා. දැන් මම මේ කියන්න ගියේ දැන් අපේ රටේ කෘෂිකර්මයේ යෙදෙන ජනතාවගෙන් 28%ක් ඒ කෘෂි සේවාවලේ දෙන්නේ 28%. එතකොට දැන් මේ ඉඩම් කැබලි තියෙනවා. දැන් මේ පුංචි යපුම් කෘෂිකර්මාන්තයේ දෙන අය දැන් ගමේ ඉන්න ව්‍යාපාරිකයෝ දැන් මොකද අපි දන්නවා මේ යන ආර්ථික වැඩපිළිවෙල මත දැන් ප්‍රධාන වගකීම බාර දෙන්නේ කෘෂිකර්ම සමුපකාරයට. නම් සමුපකාරය තමන්ගේ කොටස් තියෙන එකක් සමුපකාරය. දැන් අත වශයෙන්ම ඒ සමුපකාර ව්‍යාපාරය තමයි පොහොර ටික දෙන්නේ. සමුපකාර ව්‍යාපාරයේ තමයි ඒගොල්ලන්ට රක්ෂණ වගකීම දෙන්නේ. ඒගොල්ලන් මිලදී ගන්න.
ඕඩර් ප්ලීස්. ගරු ශ්‍රියානි විජේවික්‍රම මන්ත්‍රීය මුලාසෙට පැමිණේ.
යටතේ එවැනි තත්ත්වයක් කරතේ ඒ යැපුම් කෘෂිකර්මාන්තයේ ඒ කුඩා බිම් කට්ටි තියෙන කුඩා බිම් වල අය මේ මහා පරිමාණ මේ ව්‍යාපාරික කෘෂිකර්මාන්තයට පත් කරන්න ආයෝජනයක් කරන්න ඕන. ඒ ආයෝජනයට ණය දෙන්නේ කවුද? ණය දෙන්නේ මේක දැන් ඉන්දියාවේ සිදුවෙමින් තිබෙනවා. ඉන්දියාවේ මේ මහා පරිමාණ සෞපකාර සමාගම් වලට අද විදේශීය දැනුම පදනම් කරගෙන මේ කෘෂි ශාස්ත්‍රයට දැනුම ලබා දෙන්න කියලා සමුන්නාංශලා දන්නවා. ඉන්දියාවේ මේ තියෙන සෞපකාර ශාස්ත්‍රයට ඇමරිකාවේ මොන්සෙන්ටෝ සමාගම වගේ සමාගම් ඇතුල් වෙලා තියෙනවා. ඒ ප්‍රධාන සමාගම් මේවා අධ්‍යක්ෂක මණ්ඩලවල ඉන්නවා. ඒවා තමයි පාලනය කරන්නේ. ඒවා තමයි මේවා පාලනය කරන්නේ. ඒවා පාලනය කරනවා. ඒ පැත්තෙන් අනිත් පැත්තෙන් වැඩපිළිවෙල මේක අරගෙන යනවා. මොකද්ද? බැංකු ඒකාබද්ධකරණය, ප්‍රාග්ධනය, මේ කුඩා කුඩා බැංකු වල ප්‍රාග්ධන සමුච්චය කරලා බැංකු ඒකාධිකාරී බැංකු ක්‍රමයක් හදන්න. දැන් ඒක ඉතාම පැහැදිලිව මේ අයවැය පැහැදිලි කරලා තියෙනවා ගරු සභාපතිතුමිය. දැන් ප්‍රධාන බැංකු හයයි තියෙන්නේ. ප්‍රධාන බැංකු හයයි. මේ ප්‍රධාන බැංකු හය තුල තමයි බැංකු ශේෂ්ත්‍ර සම්බන්ධ බහුතරයක වත්කම් නියෝජනත්වයේ තියෙන්නේ ප්‍රධාන බැංකු හයක. ඒ නිසා මේ කුඩා කුඩා බැංකු ප්‍රාග්ධනීකරණය කරන එක. ප්‍රාග්ධනීකරණය කළා ඒ බැංකු ඒකාබද්ධකරණයක් කරන්න ඕනේ. මේ ඒකාබද්ධකරණය මොකද්ද වෙන්නේ? දැන් මේ බැංකු 24ක් විතර තියෙන අපේ රටේ දැන් ඒ තරගකාරී විදිහට බැංකු මිනිස්සු අතරට යනවා. නමුත් මෙහෙම ඒකාධිකාරයක් හැදුනම එක පැත්තකින් පෞද්ගලික බැංකුවල ඒකාධිකාරයක් ගොඩනැගුණම බලපාන දේ තමයි රාජ්‍ය බැංකුවලට ඒක බලපානු. රාජ්‍ය බැංකුවල ඒකෙන් උත්සාහ කරනවා ඒ බැංකු මූල්‍ය ප්‍රාග්ධනය ශක්තිමත් කරන්න. මේක තමයි ධනපති ක්‍රමයේ හැටි. මූල්‍ය ප්‍රාග්ධනය ශක්තිමත් කරනවා. බැංකු අතලොස්සකට සීමා වෙනවා. ඒ අතලොස්ස විසින් සමාජයේ සූරාගෙන කෑම ගසාගෙන කෑම ආරම්භ කරනවා. එනිසා මම කියනවා ක්‍රමානුකූල පියවරෙන් පියවර. එතකොට මේ ගොවි ජනතාව ණය ගන්න ඕනේ එතනින්. ඒ ගොවි ජනතාවගේ ණය ක්‍රියාකාරීත්වය, ගොවි ජනතාවට අවශ්‍ය වෙනත් පහසුකම් ලබා ගැනීම, ආයෝජනයන් ඒව කරන්න වෙන්නේ මේ බැංකු හරහා. එහෙමනම් ඒකට මූණ දෙන්න බැරි. ගෙව්වේ නැත්තම් දේපල ඉවරයි. මේක ඉන්දියාවේ තියෙනවා. දේපල පවරා ගැනීම තියෙනවා. හරක බාණී ඉඳලා. අද වසබේ ඒ රටේ ගොවියෝ මේගෙන මේ කෘෂි ආර්ථික ප්‍රතිසංස්කරණ නිසා අද වසබනෝ. මේක නරක ලක්ෂණයක්. මේක නව ලිබරල්වාදී ආර්ථික ප්‍රතිපත්තියේ දුර්විපාක හරියට තේරුම් නොගැනීමේ ප්‍රතිඵලයක් විසින් මේගෙන යෝජනා නිසා තවත් ගොවි ජනතාව දිළිඳු භාවයට පත් වෙනවා. අතලොස්සක් හැදී අතලොස්සක් වර්ධනය වේ. මේක තමයි ලෝක තත්ත්වය. මම ඔබතුමියට කියන්න කැපදී මේ නව ලිබරල් වාදී ආර්ථික ප්‍රතිපත්තිය අමුවේ අපි ක්‍රියාත්මක කරන්න ගියොත් S2 පියාගෙන අපේ රටේ ඇති නැති පරතරයේ වේගෙන් වර්ධනය වෙනවා. දැන් බලන්න අද ලෝකේ තියෙන ප්‍රධාන සමාගම් 39ක් ලෝකේ 69ක්. ඒ 69 තියෙන රටවල් 31ක සමස්ත ලෝක ජනගහණයෙන් 300 කෝටි 350 අඩක ආදායම කෝටි 350ක් ආදායමට සමාන ආදායමක් ලැබෙනවා මේ බහුජාතික සමාගම් 69 රටවල් 31ක තියෙන. මේක තමයි தત્වේ. මේ මේක මේ ගස මේ සූරා කෑමෙන් මිදෙන්න බෑ. මිදෙන්න බෑ. ඒ ප්‍රාග්ධනය ඒකරාශී කරගත්තු ඒ මූල්‍ය ප්‍රාග්ධනය විසින් ජනතාව පීඩාවට පත් කිරීම, ජනතාව සූරා කෑම ඒක වළක්වන්න පුළුවන් කමක් නැහැ. ඒ වගේම සභාපතිතුමිය මම ඔබතුමියට කියන්න කැමතියි. දැන් අද ලෝකේ රටවල් අද ධනපතියෝ 60 දෙනෙක් ප්‍රධාන 60 දෙනෙක් ලබන ආදායම දිලිඳු රටවල් 180 ආදායමට සමානයි. ඩංගරන් කියන්න ඕනේ නැහැ මේ අයගේ කාලය යනවා. ලෝක ධනපතියෝ මෙන්න ඇතිරෙදි පරතරය වර්ධනය වෙන හැටි. මූල්‍ය ප්‍රාග්ධනය ඒක රාශී කරගත්තු. එහෙම ධනපති පන්තියක් ලෝකෙ දොර නිර්මාණය වෙන අතරේ ඇතිරෙදි පරතරය වර්ධනය වීමෙන් දිලිඳුකම ගොඩ නැගෙනවා. ඒ දිලිඳුකම ගොඩ නැගෙනකොට ඇතිවන සමාජ විපර්යාසය මොකද්ද? සමාජ ස්ථාවර භාවයක් ඇති වෙයිද? ඒ නිසා මම ඔබතුමියට කියන්න කැමතියි මේ නරක ලක්ෂණ කීපයක් මේ ධනේශ්වර ආර්ථික ක්‍රමවේදයේ ඉස්සරහට ගෙන යන නව ලිබරල්වාදී ආර්ථික ප්‍රතිපත්තියේ අද යල් පැනපු කාලයට නොගැලපෙන වැඩ පිළිවෙලක් ගැන අපි විශ්වාසයේ තියෙන එක වැරදි. මම කියනවා මේක වෙනස් වෙනවා නම් අපිට ප්‍රශ්නයක් නැහැ. මේක මේ දෙඩිය පිටින් දාලා තියෙන ඒවා මේ නිසා මම මේක කිව්වේ. වෙන විග්‍රහයක් ඒක ඇතුලේ නැහැ. අද ණය ගැන අපි කතා කරනවා. දැන් මේ ආණ්ඩුව කියනවා අපි ගිය ආණ්ඩුව ණය අරගෙන තමයි මේ සේරම වෙලා තියෙන්නේ කියලා. මම ඔබතුමියට කියන්න කැමතියි. දැන් මේක මෙහෙම කියන එක සාධාරණද? මේ ඇස් දෙක අරගෙනද මේ කතා කරන්නේ? අපි මම මේ පාර්ලිමේන්තුවේ පර්යේෂණ අංශයෙන් හදාපු වාර්තාවක් ගැන මම මේ කතා කරන්නේ. දැන් මේ වාර්තාවේ තියෙන විදියට නොපියවූ ණය 2015 වසරට සාපේක්ෂව මේ වසරේ රුපියල් බිලියන 553යි. හෙවත් 106.5යි. එහෙනම් අපේ ආණ්ඩුවෙන් පස්සේ ණය අරන්නේ නැද්ද? මේ සංඛ්‍යාව වර්ධනය වුණේ කොහොමද? ඇයි අපි මෙහෙම කතා කරන්නේ? ණය ගන්න වෙනවා. මුළු ලෝකෙම ණයයි. ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල කියනවා. මොකද්ද කියන්නේ? ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල කියනවා ගෝලීය ණය 125% දක්වා වර්ධනය වෙන විට දැන් ඒ තත්වයට ළඟා වෙලා යලිත් ලෝකේ මූල්‍ය අර්බුදයකට හැරවුමක් මතුවෙන්න පුළුවන් කියලා කියනවා. ලෝකේ ණයයි. මට කියන ණය නැති රටක් ණයයි. හැබැයි බොහෝ රටවල් ණය වුණාට ඒවා ආර්ථික සංවර්ධන ක්‍රියාවලිය ශක්තිමත් කරන්න පාවිච්චි කරනවා. දැන් මොකද්ද වෙන්නේ? දැන් මේ අපි මේ අරන් තියෙන මොකටද? දැන් මේ යහපාලනයේදී අපිට කිව්වේ අපි ඒවා පරණ ජාති කරන්නේ නැහැ. අපි හරි විනිවිද භාවයෙන් කටයුතු කරනවා. අපේ වැඩ හරි ලස්සනයි. අපිට බලේ දීලා බලන්න කියලා. දැන් ආණ්ඩුවේ කැබිනට් එක කොච්චර ඉන්නවද? දැන් මේ මහා කලමනාකරණයක් කරන් මේක ණය වෙලා නම් රට ණයෙන් බේරගන දේශප්‍රේමී හැඟීමක් තියෙනම් එහෙම වෙන්න එපාය. අයියෝ රට බේරගන්න ඕනේ. දැන් මේ තරම් මොකටද මේ නිල මඬුළු මේ තරම් මහා පරිමාණ මොනවද බාර දීලා තියෙන්නේ? මොනවද වැයශීෂවල ගත්තාම?
ගරු මන්ත්‍රීතුමා තව විනාඩියක් කාලයක් තියෙන්නේ.
විනාඩියයි? අයියෝ හැරුණේවත් නැහැ තාම කතාවට. ගරු සභාපතිතුමනි තව විනාඩියක් දෙකක් දෙන්න. විනාඩි දෙකක්. මම ඔබතුමියට කියන්න කැමතියි විනාඩි 20ක් මට තිබුණා. මම මෙතුමටත් පහක් දෙන්න හිටියේ. දැන් බලන්න මේවර මේ ප්‍රධාන අමාත්‍යංශ ගානකට වෙන් කරපු සල්ලි. දැන් ලැජ්ජ නැද්ද මේ? අධ්‍යාපන අමාත්‍යංශය වැයශීරිය කැපුවා. ගිය වසරට සාපේක්ෂකව අධ්‍යාපන අමාත්‍යංශේ කොහොමද අධ්‍යාපන අමාත්‍යංශයේ 58.6%කින් අඩු වෙලා තියෙනවා වැය ශීර්ෂයේ. හැබැයි මේ ආණ්ඩුව බලයට ආවේ දළ ජාතික නිෂ්පාදනයේ 6% අධ්‍යාපනයට වෙන් කරනවායි කියලා. දැන් අද මියන්මාරේ ළඟට ඉන්නේ අපි. ට උඩින් ඉන්නේ. ඔන්න රටේ අධ්‍යාපනේ. දැන් මේ දැනුම මේ දැනුම කේන්ද්‍රේ හදන්න මේ හදන්නේ. ඕන අධ්‍යාපනයට ගියපු කල ඒ අධ්‍යාපනයට තවත් අමාත්‍යංශයක් ගෙට ගහලා තියෙනවා. ඒ දෙකටම ඔච්චරයි. සෞඛ්‍ය අමාත්‍යංශය තත්ත්වෙත් මෙහෙමයි. සෞඛ්‍ය අමාත්‍යංශය තත්ත්වෙත් එතුමාලා දැන් මේව කියන එකක් නැහැ. කියාවි නැහැ ඒ වුණාට අපිට වෙන සල්ලි තියෙනවායි කියලා. සෞඛ්‍ය අමාත්‍යංශෙත් 7.5%කින් වෙන් කරලා අඩු කරලා තියෙනවා. මේ රටක් සංවර්ධනය කරන්න ඕන මාංශයක් තමයි පර්යේෂණ හා සමාජ සංවර්ධන අංශේ 0.16. ඕන වෙන් කර උමුදල පර්යේෂණ වලට. ඉතින් මෙහෙම රටක් යනමයි පර්යේෂණ අංශයක් නැතුව අපිට පුළුවන්ද අපේ ආණ්ඩුව පැත්තේ පර්යේෂණ අංශයක්. අද ලෝකේ මහා ප්‍රධාන විද්වතුන් කියනවා පර්යේෂණ අංශයේ ප්‍රධාන ආණ්ඩුවේ යාන්ත්‍රණයට සම්බන්ධ වෙන්න ඕනේ කියලා. ඉතින් එහෙම පර්යේෂණ අංශයක් නැතුව කොහොමද රට ඉස්සරහට යන්නේ? මේක තමයි රට. නමුත් මුදල් අමාත්‍යංශය කොහොමද වෙන් කරන් තියෙන හැටි? මුදල් අමාත්‍යංශය ගිය එක මගේ මතකෙ හැටියට 125කින් මුදල් අමාත්‍යංශයේ සල්ලි වෙන් කරන් තියෙනවා. හොඳට හැඳ බෙදාගෙන තියෙනවා මුදල් අමාත්‍යංශය. ඔව් පසුගිය වර්ෂයට සාපේක්ෂව 125කින් මේ මොනව කරන්නේ මුදල් අමාත්‍යංශය හැඳ තියෙනකොට බෙදා ගන්න. දැන් මේක ක්‍රමයක්ය. මුදල් අමාත්‍යතුමාගේ අතේ හැඳ තියන් බෙදා ගන්න. මේ අමාත්‍යංශ දිග අරගෙන බැලුවොත් එක් ප්‍රබල ඇමතිවරු වින් අමාත්‍යංශ වලට විතරයි සල්ලි ගිහින් තියෙන්නේ. අනිත් ඒවාට සල්ලි ගිහිල්ලා තියනවද? මුදල් වෙන් වෙලා තියනවද? නෑ. ඒක නිසා යහපාලනයක් නෑ.
කාලේ වැඩියෙන් අරන් තියනවා විනාඩි.
ආර්ථික සමබරතාවයක් නෑ.
දැන් අරන් තියනවා දැන් අවසන් කරන්න ගමන් තියෙනවා.
අවසන් කරනවා මගේ කතාව. ඇත්ත වශයෙන්ම මේ යන ගමන අනිත් සමහර සුබ සාධනංශ පෙන්නලා ඔය දෙන දේවල් පෙන්නලා සතුටු වෙන්න පුළුවන්. නමුත් මේ නව ලිබරල් ආර්ථික ප්‍රතිපත්තිය අපි හැමදාම
දැන් අවසන් කරන්න ගමන් තියෙනවා.
දිලිඳු භාවයට පත් කරන ප්‍රතිපලයක ආරම්භයයි කියලා ප්‍රකාශ කරමින් මම නිහඬ වෙනවා. බොහොම ස්තුතියි.
ඊළඟට වී රාධාකෘෂ්ණන් ඇමතිතුමා.
සභාවේ තලාමිය තංගන්ර තලවර අවர்களே, இம்முறை 2017 ஆண்டுக்கான வரவு செலவு திட்டத்திலே மக்களின் நலன் கருதி பல்வேறு அபிவிருத்தி திட்டங்கள் அரசாங்கம் முன்வைத்ததிலே நான் பெருமை அடைகின்றேன். கல்வி ராஜாங்க அமைச்சர் என்ற வகையில் கல்வித்துறை மேம்பாட்டுக்காக பல்வேறு திட்டங்கள் முன்வைக்கப்பட்டுள்ளன. அவை அனைத்தும் வரவேற்கத்தக்க ஒன்றாகும். அதில் மாணவர் ஆசிரியர்களுக்கான டப் வழங்குதல், காப்புறுதி திட்டம், அனைத்து பாடசாலைகளுக்குமான அனைத்து உட்கட்டமைப்பு வசதிகளை மேம்படுத்தல், புலமை பரிசில் திட்டங்கள் அமுல்படுத்துகின்றமை வரவேற்பத்தக்க வகையிலே இருக்கின்றது. தற்போது மலையக கல்வி வளர்ச்சியில் பிரதமர் ரணில் விக்ரமசிங்கே அவர்கள் அக்கறையோடு செயல்பட்டு வருகின்றார். பெருந்தோட்ட பாடசாலைகள் அபிவிருத்தி செய்யும் நோக்கில் 250 மில்லியன் ரூபாய் ஒதுக்கீடு செய்யப்பட்டமை பெருமைக்குரிய விஷயமாகும். இந்நிதியின் மூலம் மலையகத்தின் கணித, விஞ்ஞான மற்றும் விளையாட்டு நுண்கலை பாடசாலைகள் அபிவிருத்தி செய்யப்பட உள்ளன. மலையகத்தில் 2 தேசிய பாடசாலைகள் கண்டி நுவரெலிய பிரதேசங்களில் உருவாக்குவதற்காக கௌரவ பிரதம மந்திரி ரணில் விக்ரமசிங்கே அவர்கள் நடவடிக்கை எடுத்திருப்பது ஒரு சந்தோஷமான விடயமாகும். அருகிலுள்ள பாடசாலை சிறந்த பாடசாலை என்ற செயற்திட்டத்தின் ஊடாக நாட்டிலுள்ள அனைத்து பாடசாலைகளும் உள்வாங்கப்பட்டு அபிவிருத்தி செய்யும் அதேவேளை மலையக பாடசாலைகளும் அபிவிருத்தி செய்யப்பட்டு வருகின்றன. இது இவ்வாறு இருக்கையில் கல்வித்துறையில் மேலும் வளர்ச்சியையும் அபிவிருத்தியையும் மேற்கொள்வதற்கு சில யோசனைகளையும் தற்போது உள்ள குறைபாடுகளையும் இங்கு முன்வைத்து அவற்றையும் பாதீட்டில் இணைத்துக் கொள்ளும் சந்தர்ப்பத்தில் கல்வித்துறை மேலும் வளர்ச்சியடையும் என நான் நம்புகின்றேன். பெருந்தோட்ட பாடசாலையில் உதவி ஆசிரியர்களாக நியமிக்கப்பட்டவர்களுக்கு தற்போது 6,000 ரூபாய் கொடுப்பனவே வழங்கப்படுகின்றது. அதை அதிகரிப்பதற்கான நடவடிக்கை மேற்கொள்ளப்பட வேண்டும். அல்லது அரசு ஊழியர்களுக்கு வழங்கப்படும் வாழ்க்கை செலவு கொடுப்பனவு 10,000 ரூபாய் இவர்களுக்கும் வழங்கப்பட வேண்டும். தற்போது இந்த ஆசிரியர் உதவியாளர்கள் ஆசிரியர் பயிற்சி கலாசாலைகளில் ஆசிரியர் பயிலுநர்களாக உள்வாங்கப்பட்டிருக்கின்றார்கள். கிடைக்கும் சொற்ப பணத்தில் தங்களது பயிற்சிகளை மேற்கொள்ள முடியாத நிலை ஏற்பட்டுள்ளது. இவர்களுக்கு மாதாந்தம் 10,000 ரூபாய் தொடக்கம் 12,000 ரூபாய் வரை செலவுப்படுகின்றது. மிகுதி பணத்தை பெற்றோர்கள் தோட்டத் தொழிலாளர்களை செலுத்த வேண்டிய நிலை ஏற்பட்டுள்ளது. இவர்களின் மாத வருமானமும் மிகவும் பின்தள்ளப்பட்ட நிலையில் உழைப்புக்கேற்ற ஊதியம் கிடைக்காது கஷ்டப்படுகின்றனர். எனவே இதை கருத்தில் கொண்டு இவர்களின் கொடுப்பனவை அதிகரிக்க வேண்டும் என்பதை இந்த சபையிலே நான் தெரிவித்துக் கொள்கின்றேன். இது தொடர்பில் ஏற்கனவே நான் இந்த சபையில் கூறியிருந்த பொழுதிலும் கல்வி அமைச்சர் கௌரவ அகிலவிராஜ் காரியவசம் அவர்களும் பலமுறை இது தொடர்பாக, அதாவது அவர்களின் கொடுப்பனவு அதிகரிக்கப்படும் வேண்டும் என்பதை இந்த சபையில் கவனத்திற்கு கொண்டு வந்திருக்கின்றார். பெருந்தோட்ட கம்பெனிகள் தோட்ட தொழிலாளர்களின் சம்பள விடயத்தில் எவ்வாறு அடம் பிடிக்கின்றதோ, அதே போல பாடசாலைகள் அமைவதற்கு காணிகள் வழங்குவதிலும் அடம் பிடிக்கின்றன. அருகிலுள்ள பாடசாலை சிறந்த பாடசாலை செயற்பட்டம் மலையகத்தில் முறையாக நடைமுறைப்படுத்தாமல் உள்ளதற்கு காரணம் பெருந்தோட்ட கைத்தொழில் அமைச்சு நடவடிக்கை எடுக்க வேண்டும். இவர்களின் இந்த செயற்பாடுகள் காரணமாக எமது கல்வி பின்தங்கி செல்லும் நிலை ஏற்பட்டுள்ளது. இந்த காணி விவகாரம் தொடர்பாக இந்த சபையின் ஊடாக விசேட தீர்மானம் ஒன்று நிறைவேற்றப்பட வேண்டுமானால் இதனை தோட்ட கம்பெனிகள் நடைமுறைப்படுத்துவார்களால் என நான் எதிர்பார்க்கின்றேன். வடக்கு மற்றும் கிழக்கு மாகாணங்களைச் சேர்ந்த தொண்டர் ஆசிரியர்களுக்கு நியமனம் வழங்குவது தொடர்பாக கோரிக்கைகள் முன்வைக்கப்பட்ட பொழுதும் அவை நிவர்த்தி செய்வது தொடர்பில் எவ்வித தீர்வுகளும் இப்பாதீட்டில் உள்வாங்கப்பட்டதாக தெரியவில்லை. 30 வருட கொடூர யுத்த காலங்களில் தங்கள் உயிர்களை பணயம் வைத்து சேவை செய்த தொண்டர் ஆசிரியர்களுக்கு நியமனம் வழங்கப்பட வேண்டியது கட்டாயமானது. அண்மை காலங்களில் வடக்கு மற்றும் கிழக்கு பிரதேசங்களில் எமது கல்வி அமைச்சருக்கு முன்னால் கூடவும் பல ஆர்ப்பாட்டங்கள் மேற்கொள்ளப்பட்டன. இது தொடர்பில் அவர்களது ஆவணங்கள் சம்பந்தப்பட்டவர்களிடம் முன்வைக்கப்பட்டுள்ளது. இதனால் இவர்களையும் இணைத்துக் கொள்வதற்கான நடவடிக்கைகளை பாதீட்டில் மேற்கொள்ளப்பட வேண்டும் என்பதே என்னுடைய கோரிக்கையாகும். இவர்களில் அநேகமானவர்கள் யுத்த காலங்களில் எவ்வித கொடுப்பனவும் இன்றி சேவை அடிப்படையிலே தம்மை அர்ப்பணித்து சேவை செய்திருக்கின்றார்கள். எனவே அவர்களுடைய நியமனம் வழங்க வேண்டியது மனிதாபிமான செயல் என்பதை நான் இந்த சபைக்கு சுட்டிக்காட்ட விரும்புகின்றேன். கிளிநொச்சி, முல்லைத்தீவு, மன்னார் இணைந்த முக்கோண பிரதேசங்களாக யுத்தத்தில் மிகவும் பாதிக்கப்பட்ட வன்னி பிரதேசத்தின் கல்வி அபிவிருத்தி பிரதமர் ரணில் விக்ரமசிங்கே அவர்களினால் விசேட கல்வி தேவை உள்ள வளையம் என பிரகடனப்படுத்தப்பட்ட போதும் அவை தொடர்பில் இதுவரையிலும் எந்தவிதமான நடவடிக்கையும் மேற்கொள்ளப்படவில்லை. இதனை கவனித்துக் கொண்டு எதிர்காலத்திலே நடவடிக்கை எடுக்கப்பட வேண்டும் என்பதையும் நான் சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். பாடசாலை மாணவர்களுக்கும் ஆசிரியர்களுக்கும் டெப் வசதிகளை மேற்கொள்வது போன்று தேசிய கல்வியர் கல்லூரி ஆசிரியர் பயிற்சி கலாசாலைகள் ஆகியவற்றில் பயிலும் ஆசிரியர் பயிர்களுக்கும் இதனை வழங்குவதற்கு நடவடிக்கை மேற்கொள்ள வேண்டும். அவர்கள்தான் அடுத்த தொழில்நுட்பத்துடன் இணைந்து சேவை செய்வதற்கு தயாராக உள்ள ஆசிரியர்களாகும். ஆகவே அவர்களுக்கு இந்த கணனிப்பாவினை தொடர்பில் போதிய அறிவை பெற்றுக் கொள்வதற்கு காலத்தின் தேவையாக விளங்குகிறது. ஒரு நாட்டின் அபிவிருத்திக்கு பொருளாதாரம் இன்றியமையாத ஒன்றாகும். அதன் அடிப்படையில் இப்பாதீட்டில் பொருளாதார அபிவிருத்திக்கு பல்சார்ந்த துறைகளுக்கு நிதி ஒதுக்கீடு செய்யப்பட்டுள்ளமை வரவேற்கத்தக்க ஒன்றதாகும். நான் பிரதிநிதித்துவப்படுத்துகின்ற மலையகத்தின் பெருந்தோட்ட துறையின் வளர்ச்சி தற்போது கேள்விக்குறியாகியுள்ளது. அதனை அபிவிருத்தி செய்ய நடவடிக்கை எடுக்க பாதீட்டில் நிதி ஒதுக்கீடுகள் மேற்கொள்ள வேண்டும். பாதீட்டில் மலையக பெருந்தோட்ட மக்களுக்கு 25,000 வீடுகள் அமைப்பதற்கு நடவடிக்கைகள் எடுத்துள்ளமை வரவேற்கக்கூடியது ஒன்றாகும். அதனை கடந்த அரசாங்கத்தின் 50,000 வீடுகள் அமைப்பு தருவதாக வாக்குறுதி வழங்கப்பட்டு நிறைவேற்றப்படவில்லை. எனவே இத்திட்டத்திற்காக நிதி ஒதுக்கப்பட்டு இந்த திட்டம் நடைமுறைப்படுத்த இந்த அரசாங்கம் எடுத்திருக்கின்ற நடவடிக்கையை நாங்கள் பாராட்டுகின்றோம். பெருந்தோட்ட மக்களின் உட்கட்டமைப்பு வசதிகளை அபிவிருத்தி செய்வதற்கு மலையக புதிய கிராம உட்கட்டமைப்பு வசதிகள் மற்றும் சமூக அபிவிருத்தி அமைச்சு உருவாக்கப்பட்டு அதன் மூலம் தோட்ட மக்களின் தரத்தை முன்னேற்றுவதற்கான நடவடிக்கை எடுத்துள்ளமை வரவேற்கக்கூடிய ஒன்றாகும். பெருந்தோட்ட தொழிலாளர்களின் வேதனம் இம்முறை உழைப்புக்கேற்ப அவர்களுக்கு ஊதியம் கிடைக்காமல் கவலைக்குரிய ஒரு விஷயமாகும். இது கூட்டு ஒப்பந்தத்தை சார்ந்தாலும் அரசாங்கம் என்ற ரீதியில் இவர்களுக்கு சலுகைகளையாவது வழங்குவதற்கு முன்வர வேண்டும். பெருந்தோட்டத்துறையில் படித்த இளைஞர் யுவதிகள் தோட்டத்துறையில் இணைந்து கொள்வது குறைவாக காணப்படுகின்றது. காரணம் அத்தொழிலில் காணப்படும் சிக்கல்களாகும். இதனால் மலையகத்தின் இளைஞர் யுவதிகள் வேலையில்லா பிரச்சனைகள் ஏற்படுகின்றன. அதனால் இளைஞர் யுவதிகள் இணைத்துக் கொள்ளக்கூடிய பெருந்தோட்டத்துறையை அபிவிருத்தி செய்ய வேண்டும். பெருந்தோட்ட தொழிலாளர்களின் வருமானத்தை மேலும் அதிகரிக்க வகையில் இளைஞர்கள் யுவதிகளை சுய தொழில் துறையில் ஈடுபடுவதற்கு ஊக்குவிக்கும் வகையில் விசேட வேலை திட்டம் ஒன்று நடைமுறைப்படுத்த வேண்டும். மலையகத்தில் சமூர்த்தி கொடுப்பனவுகள் மற்றும் உதவுத் தொகைகள் தோட்டத் தொழிலாளர்களுக்கு கிடைப்பது மிகவும் அரிதாகவே காணப்படுகின்றது. அது மட்டுமல்லாது அரசாங்கத்தின் ஏனைய கொடுப்பனவுகள் கிடைப்பதும் இல்லை. இந்நிலையில் அவையும் அதிகரிக்க நடவடிக்கை எடுக்க வேண்டும் என்பதையும் மேலும் வழங்கப்படுகின்ற நிவாரணங்களில் திட்டமிட்ட அடிப்படையில் எமது மக்கள் புறக்கணிக்கப்படுவதை இந்த சபையில் கவனத்திற்கு கொண்டு வர விரும்புகின்றேன். பெருந்தோட்ட துறைகளில் காணி வழங்குதல் மற்றும் வீடுகள் அமைக்கும் போது பெருந்தோட்ட தொழிலாளர்களுக்கு மட்டுமல்லாமல் பெருந்தோட்ட துறையை சார்ந்த ஆசிரியர்கள், அரச உத்தியோகத்தர்கள், வியாபாரிகள் மற்றும் ஏனைய துறை சார்ந்தவர்களும் இணைத்துக் கொள்ள வேண்டும். தற்பொழுது தோட்டத்தில் தொழில் செய்பவர்கள் மாத்திரம் மலையகத்தவர்கள் அல்ல. தோட்டத்திலிருந்து தோட்டத்தில் இல்லாதனால் வெளியில் வேலை செய்பவர்களும் இந்த மலையகத்தை சார்ந்து உள்ளவர்கள் என்பதை இந்த சபைக்கு தெரிவித்துக் கொள்க விரும்புகின்றேன். பெருந்தோட்ட சோரை துருந்த நகரங்கள் அபிவிருத்தி செய்யப்பட வேண்டும். அத்துடன் அதன் உட்கட்டமைப்பு வசதிகள் அதிகரிக்கப்பட வேண்டும். நகரங்களுக்கான பாதைகள் நகரத்திற்கும் தோட்டங்களுக்குமான பாதைகளும் அபிவிருத்தி செய்யப்பட வேண்டும். தற்போது இத்தகைய அபிவிருத்தியின் மந்தகதியில் நடைபெறுகின்றதே கவலைக்குரிய விஷயமாகும். பெருந்தோட்ட கிராமங்களில் வசிக்கின்றவர்கள் தொடர்பாக எந்தவிதமான முன்வழிகளும் பாதீட்டில் இல்லை. எனவே அவர்கள் தொடர்பாகவும் கவனம் செலுத்தப்பட வேண்டும். பாதீட்டில் தோட்டங்களின் இனி 5000 ஹெக்டேருக்கு ஏக்கருக்கு ஒரு முகாமத்துவம் என்ற ரீதியில் பெருந்தோட்ட நிர்வாகத்தை வகைப்படுத்துவதற்கான எடுத்த முயற்சிகள் பாராட்டத்தக்க ஒன்றாகும். இது நடைமுறைப்படுத்துமாயின் தோட்டங்கள் முறையாக நிர்வகிக்கப்பட்டு தொழிலாளர்கள் பிரச்சினை தீர்க்கப்பட்டு தோட்டங்களுக்கு லாபம் அடையக்கூடிய நிலை ஏற்படும். இதனை வெறுமனே ஒரு முன்மொழிவாக இல்லாமல் நடைமுறைப்படுத்துவதற்கான நடவடிக்கை எடுக்கப்பட வேண்டும். அண்மை காலங்களிலே இலங்கை பொருளாதாரத்தில் முதுகெலும்பாக கருதப்பட்ட பெருந்தோட்ட துறை தற்பொழுது அந்த கோட்பாட்டிலிருந்து பிரித்தெறியப்பட்டுள்ளது. இதனை பாதுகாப்பதற்கு பாதீட்டில் நிதி ஒதுக்க வேண்டும். தொழிலாளர்கள் பாதுகாக்கப்பட வேண்டும். பெருந்தோட்ட துறையில் புதிய நுணுக்கங்களை அறிமுகம் செய்வதற்கான நடவடிக்கை மேற்கொள்ள வேண்டும் என்பதையும் இத்து சபையின் கவனத்திற்கு கொண்டு வருகின்றேன். தேயிலைத்துறை ஏற்றுமதியிலே ஏற்பட்ட வீழ்ச்சியை இத்துறை பின்னடைவதற்கு காரணமாக இருந்துள்ளது. இந்த பெருந்தோட்டத்துறை உற்பத்தியின் ஏற்றுமதிகளை ஊக்குவிப்பதற்கு நடவடிக்கைகள் மேற்கொள்ள வேண்டும். ஏற்றுமதியில் ஏற்பட்டுள்ள பிரச்சினைகளுக்கு தீர்வு காண்பது மட்டுமல்லாது இது தொடர்பில் வெளிநாட்டு கொள்கைகளை அமல்படுத்த பாதையீடு வழிவகுக்க வேண்டும். அவ்வாறான சந்தர்ப்பத்தில் பெருந்தோட்டத்துறை அபிவிருத்தி அடையும். தற்பொழுது பெருந்தோட்டத்துறையில் கழிவு தேயிலைகளை சந்தைப்படுத்தும் தரகர்களின் செயல்பாடுகள் காரணமாக அதன் தரம் கேள்விக்குறியாகியுள்ளது. எனவே இது தொடர்பாக விசேட சட்டமூலங்கள் அமுல்படுத்தப்பட வேண்டும். இந்த பெருந்தோட்டத்துறை வீழ்ச்சியின் காரணமாக சில பெண்களும் ஆண்களும் இன்று வெளிநாடுகளுக்கு வேலைவாய்ப்பை பெற்றுக்கொண்டு செல்ல வேண்டியுள்ளதனால் உள்ளூரிலே உள்ள மாணவர்களின் பாதுகாப்பு உட்பட கல்வி நடவடிக்கைகளிலும் பாரிய தாக்கத்தை ஏற்படுத்துகின்றது. சமூக பிரச்சினையை இந்த நாட்டிலே உருவாக்குவதற்கான இவ்வாறான செயல்பாடு காரணமாக இருக்கின்றது. இந்த துறையை பாதுகாக்க வேண்டிய பொறுப்பு அரசாங்கத்துக்கு உள்ளது. அதேபோல மலையக மக்களுக்கு இந்த நாட்டில் ஏனைய சமூகத்திற்கு கிடைக்கும் அனைத்து வரப்பிரசாதங்களும் கிடைப்பதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும். குறிப்பாக இலங்கையில் வாழ்கின்ற தமிழர்களின் பாதுகாப்பு தொடர்பாகவும் தேசிய பிரச்சினை ஏற்படும் பொழுது எமது மலைய மக்கள் தொடர்பாகவும் கவனத்தில் கொள்ளப்பட்டு இந்த கொள்ள வேண்டும் என்பதையும் இந்த சபையின் கவனத்திற்கு கொண்டு வரணும். இலங்கையினுடைய இந்த அரசியல் தீர்வு வரும்பொழுது இந்த மலையக மக்களுடைய பிரச்சினையும் உள்வாங்கப்பட்டு மலையக சமுதாயத்திற்கு இருக்கின்ற வம்சாவளி மக்களுடைய பிரச்சினைகளையும் தீர்க்கப்பட வேண்டும் என்பதையும் இந்த நாட்டினுடைய முதுகெலும்பாக இருந்த இந்த மக்களுடைய சம்பள பிரச்சினை, அதாவது அவருடைய ஊதிய பிரச்சினையும் தீர்க்கப்பட வேண்டும் என்பதையும் நான் இந்த சபைக்கு எடுத்துக்காட்ட விரும்புகின்றேன். அதே போல இன்று மலையகத்தின் மட்டுமல்ல இலங்கையினுடைய எல்லா பகுதியிலும் இருக்கின்ற கல்வி வளர்ச்சி அதிகரிக்கப்பட்டிருக்கின்றது. அதற்கான இந்த அரசாங்கம் எடுத்திருக்கின்ற நடவடிக்கையை நாங்கள் இந்த நேரத்திலே பாராட்டுகின்றோம். எனக்கு முதலிலே பேசிய கௌரவ பாராளுமன்ற உறுப்பினர் கஜதீர் அவர்கள் சொல்லும் பொழுது சொன்னார், அந்த போன வருடத்தை விட இந்த வருடம் நிதி குறைவாக ஒதுக்கப்பட்டிருக்கின்றது. உபத்துமாவின் கதாவை பாதிலிகாரா கியாவுருதுட்ட வெடியே மேயாவுருது அத்தியாபனட்ட முதல் அடுக்குறல தீன்வாக்கிலாம் ஏகாப்பி பிலிகாத்தாட்ட திதாஸ் தாஹாத்திர வரிசையை பலன கொட்ட தூங்குனேக்கு வெடிக்கரல தீன்வாக்கில தமாப்பிட்ட கியாண்ட புல்வா மே அவஸ்தாவதி எமைந்தா மேயாவுருது திக்கம மங்கித்தானே அவருது எக்காக்கு தங்கில இவரா மேயாவுருது தப்பி அத்தியாபனட்ட வெடி முதலாக்கு வெங்கல்ல தீனுவா விசேஷ வரப்பிரசாத கிபியா கபி அதுல் கரல தீனுவா அகமத்துமா நித்தரமே மேகன சோயல பலனுவா அகமத்துமாக சங்கல்பி ஆட்டியட்ட மேக திவுனு கராண்ட அப்படி கட்டகத்து கரணுவா ஏகைந்த மாங்கித்தானே அத்தியாபன திவுனு கராண்ட
தென் அவசான் கரான கரு மந்திரி துமா அமத்துமா
ஸ்தூதி ஸ்தூதி
காலே அவசானாய் ஈலங்கட்ட கரு ஜெயந்த் சமரவீர மந்திரி துமா வினாடி ஹாத்தக காலே அத்தியன்
ගරු මුලාසනාරුඩ මන්ත්‍රීතුමියනි 2017 වර්ෂයට අදාළ මේ අයවැය ලේඛනයේ පිළිබඳ ඉතා සියුම්ම විමසද්දී අපිට පේන කාරණයක් තමයි ගරු මුලාසනාරුඩ මන්ත්‍රීතුමියනි මේ 2017 අයවැය ලේඛනයෙන් ගරු මුදල් අමාත්‍යවරයා ඉදිරිපත් කරනු ලැබුවේ එදා 2002 ආරම්භ කරලා 2004 රනිල් වික්‍රමසිංහ අග්‍රාමාත්‍යවරයා සහිත එක්සත් ජාතික පක්ෂ ආණ්ඩුවට අතරමඟ නතර කරන්න සිද්ධ වෙච්ච රිගේනින් ශ්‍රී ලංකා හෙවත් යලි පුපුදමු ශ්‍රී ලංකා වැඩසටහන ඉදිරියට ගෙන යාමේ තවත් අයවැයක් හැටියට තමයි මේ අයවැය පේන්න තියෙන්නේ. එක පැත්තකින් මට පෙර කතා කරපු ගජදීර හිටපු ගරු අමාත්‍යතුමා සඳහන් කළා මේ අයවැය උපාය මාර්ගය තමයි. මේ අයවැයේ උපායම ආර්ථික උපාය මාර්ගය තමයි යහපාලන ආණ්ඩුවේ ක්‍රමානුකූලව රාජ්‍ය දියකර හැරීම. අධ්‍යාපනයෙන් රජය ක්‍රමානුකූලව ඉවත් වීම පෙන්නුම් කරනවා මෙවර අයවැයෙන් අධ්‍යාපනය සඳහා මුදල් අඩු කිරීම විසින්. මේක ප්‍රතිඵලය මොකක්ද? මේක ප්‍රතිඵලය වෙන මොකක්වත් නෙවෙයි. පාසල් පද්ධතියේ බර මුළුමහත් පාසල් සහ විශ්වවිද්‍යාල අධ්‍යාපනයේ බර දෙමව්පියන්ගේ කර මතට වැටෙන එක වළක්වන්න බෑ මූලාසනාරූඪ මන්ත්‍රීතුමිය. සෞඛ්‍ය අමාත්‍යාංශයෙන් වෙන් කළ දින මුදල් වල අවම අඩු කිරීමෙන් පෙන්නුම් කරන්නේ මොකක්ද? ඒකේ තර්කානුකූල ප්‍රතිඵලය මොකක්ද? ඒ වෙන මොකක්වත් නෙවෙයි. දුප්පත්කම සමානයි රෝගී භාවය කියන තර්කය මේ සමාජෙ ගොඩනගන්න තමයි මේ මහත්තුරු උත්සාහ කරන්නේ. අද කියනවා රෝහ සෞඛ්‍ය අධිකාරී පනත එනවා හෙට අනිද්දා. මේ අයවැයෙන් යෝජනා කරනවා රජයේ රෝහල් ඇතුලේ පෞද්ගලික වාට්ටු ආරම්භ කරන්න. රජයේ රෝහල් ඇතුලේ පෞද්ගලික මුදල් ගෙවන වාට්ටු ආරම්භ කරලා මේ රටේ ඔබතුමිය දන්නවා ගරු මුලාසනාරූඪ මන්ත්‍රීතුමියයි හදවත් සත්කම කරගන්න බැරුව කොළඹ ජාතික රෝහලේ 5000කට අධික හෙට මැරෙයිද අද මැරෙයිද කියලා දන්නේ නැහැ. හදවත් සත්කම කරගන්න බැරුව රෝගීන් කොච්චර ගාණක් පොලිමේ ලතවි ලතවි මරණයත් එක්ක පොරබදිනවද කියලා ඔබතුමිය දන්නවා කරාපිටියේ නුවර. හැමදාම මේ රටේ තියෙන පූජනීය ස්ථාන ගාව ලොත් ටිකට් විකුණ විකුණ තාත්තව මරණයෙන් බේරගන්න අම්මව මරණයෙන් බේරගන්න හදවත් සිදුර තියෙන දරුබැටියව මරණයෙන් බේරගන්න අහිංසකයෝ ලොත් ටිකට් විකුණනවා හිඟා කනවා තමන්ගේ දරුවගේ හදවත් සිදුර සත්කම කරලා ඉවරයක් කරගන්න. එහෙම තීති තමයි මේ මහත්තුරු රජයේ රෝහල් වල පෞද්ගලික වාට්ටු ආරම්භ කරන සෞඛ්‍ය අධිකාරී පනත ක්‍රියාත්මක කරන්න හදන්නේ. මේ යන්නේ වෙන මොකක්වත් නෙමෙයි රිගේනින් ශ්‍රී ලංකා. යලි පුපුදමු ශ්‍රී ලංකා. ඒ විතරක් නෙවෙයි ගරු මුලාසනාරූඪ මන්ත්‍රීතුමියනි විනාඩි 7යි මට තියෙන්නේ. මේ අයවැය අනිත් පැත්තෙන් අපිට පේන වෙන මොකක්වත් නෙමෙයි. මේකේ බදු සහ දඩ සහ නඩු අයවැයක්. මේක බදු රාජ්‍ය ආදායමෙන් වැඩි පංගුව සාතිශ්‍ය බහුතරය බදු ගහනවා. ඒකේ ප්‍රතිඵලය වෙන මොකක්වත් නෙවෙයි. අපි කන බොන අඳින බලඳින සියල්ල මිල වැඩි වෙනවා. මිල උද්දමනයකට ලක් වෙනවා. පාසල් දරුවගේ පොතපත පෑන පන්සල මකන කෑල්ල හැම එකම මිල වැඩි වෙනවා. දරුවන්ට ඉගෙන ගන්න බැරි වෙනවා. දුප්පත්කම සමානයි නූගත්කම. මේක තමයි තර්කේ. වෙන තර්කයක් නෙවෙයි. දුප්පත් දරු අධ්‍යාපනයෙන් පිටමං කිරීමේ සලස්ම තමයි මේ එන්න රිගේනින් ශ්‍රී ලංකා වැඩසටහනේ දිගුව හරහා මේ අයවැය හරහා. මේගොල්ලෝ කිව්වේ ජලජාතික නිෂ්පාදනයෙන් 6% කෝ නිර්මාල් රංජිත් දේවසිරි මහත්තයා දැන් පාරේ ආවේ පයින් 6% අධ්‍යාපනයට වෙන් කරගන්න ජලජාතික නිෂ්පාදනයෙන් දැන් කොහොමයි වැඩේ? 2016ට වැඩිය 2017 අය වෙනකොට අඩු වුණා. 18 ඊටත් වැඩිය අඩු වෙයි. ඉස්කෝල ටිකට දෙයියන්ගේ පිහිටයි අබසරණයි. මේක තමයි වෙන්නේ. ඒ විතරක් නෙවෙයි අනිත් පැත්තෙන් ගරු මුලාසනාරූඪ මන්ත්‍රීතුමියනි බදු ගහලා බදු දැලකට අහිංසක ජනයා වටලා බෙල්ල හිර කරන ගමන් අනිත් පැත්තෙන් දඩ ගහනවා. දැන් බලන්න මේ පල්වල ඉහිගෙන කන හැටි. මිනිස්සුන්ගේ තියෙන වැරදි පුරුදු මාර්ග අනතුරු ආම කරන්න ඕන, රිය අනතුරු ආම කරන්න ඕන, මාර්ග නීති පිළපදිනට රියදුරු මහතුරු පළඹවන්න ඕන, ඒකට බර තියන්න ඕන, ඒකට මැදිහත් වෙන්න ඕන. හැබැයි ඒක තමන්ගේ ආදායම බවට පත් කරගත්තොත් ඒක කරන්න බෑ. රුපියල් 2500ක අවම දඩේ ගහන්න ගත්ත හැටි මොකද වෙන්නේ? ඒකෙන් පුළුවන් ද මාර්ගානතුරු යනතුරු අඩු කරන්න ලෝකෙ කොයි රටක්වත් ගරු මූලාසන ආරූඪ මන්ත්‍රීතුමියනි ලෝකෙ කොයි රටක්වත් දඩ ගහලා රියානතුරු අවම කරලා නැහැ රියානතුරු අවම කරන්න පුළුවන් වෙන්නේ දඩ ගහලා නෙවෙයි ඒ පල්වල ඉහගෙන කනවා මදුරු ප්‍රශ්නේ විසඳන්න නැතුව මදුරුව බෝ වෙනක වළක්වන්න නැතුව මදුරු කීටාගාර නැති කරන්න නැතුව ඒකට තිරස් වැඩපිළිවෙළ දියත් කරන්න නැතුව මදුරු කොයිල් සමාගම් වලින් මදුරුවන් නැසීමේ ප්‍රවර්ධන වැඩසටහන් වලට සල්ලි ගන්නවා වගේ වැඩක් මේක දඩ ගහලා බෑ රියානතුරු වම කරන්න මේක බඩු අනිපැතෙන් දඩ අයවැයක් ඒ වගේම නඩුවක් පවරනකොට ගරු මූලාසන ආරූඪ මන්ත්‍රීතුමියනි නඩුවක් පවරනකොටත් නඩු පැවරීමේ ගාස්තුවක් අය කරනවා මේකෙ මොකද්ද වෙන්නේ මේකේ අහිංසක කම්කරුවෙක් කම්කරු උසාවියකට මෙච්චර කාලයක් යනකොට නඩු ගාස්තුවක් අය කරේ නැහැ ඒකට නඩු ගාස්තුවක් අය කරන්න යන්නේ ලෑස් වෙනවා හැබැයි අහිංසක මිනිසුන්ට නඩු දාන ආණ්ඩුව මේ රටේ මේ අපි ආවේ අපි විශ්වාස කරනවා මුදල් ඇමතුමාගේ කැරට්ටුව හැමෝම දන්නවා එතුමා සතොස ගිල්ල බවත් හැමෝම දන්නවා හැබැයි අගමැතිතුමාට මේ රටේ තිබුණා අපි කාගේ තිබුණා එතුමාගේ කීර්තියක් එතුමා කොටින්ට ඊළම දෙන්න හැදුවයි කියලා කිව්වට විවේචනයක් තිබ්බට එතුමා අධ්‍යාපනය බෞද්ධලීකරණය කරන්න දවල පත්‍රිකාව ගෙනාවා කියලා විවේචනයක් තිබ්බට එතුමාට තිබුණේ නැහැ හොර නාමයක් ගෑවිලා තිබුණේ නැහැ එතුමාට තිබුණේ නැහැ හොරකම පිළිබඳ සැකයක් තිබුණේ නැහැ හැබැයි අද තමුණාසට පුළුවන් ඒක බේරන්න අද අපේ රටේ අපි දන්නවා එක එක හොරු ඉන්නවා සුදුරැදි හොරා කියලා හොරෙක් ඉන්නවා සුදුරැදි හොරා කියලා ඉන්නවා කුරුල්ලෙක් කාර්රැදි හොරා කියලා ඉන්නවා කුරුල්ලෙක් දැන් අලුත් හොරෙක් ඉන්නවා බැඳුම් කර හොරා කියලා බැඳුම් කර හොරා කියලා ඒක ඇවිල්ලා තියෙන කාර්ද අගමැතිතුමාට පඩ බැසලා තියෙනවා කරු ගරු මූලාසන රූඩ මන්ත්‍රී තුමියනි කලබල වෙන්න එපා මං කියන්නේ සැකකාරයෙක් අගමැතිතුමාට පුළුවන් ඒක නිදහස් වෙන්න අගමැතිතුමා මිස්ටර් ක්ලීන් නම් කරන්න ඕනේ මොකද්ද ඒ හොරනාමෙන් නිදහස් වෙන්න මොකද්ද කරන්න ඕනේ කරුණාකර ඉල්ලාස් වෙන්න ඕනේ අගමැතිතුමා මේ අගමැති දුරෙන් ඉල්ලාස්සලා බැඳුම් කර වංචාව පිළිබඳ හරියට පරීක්ෂණයක් පවත්වලා මිස්ටර් ක්ලීන් කියලා ඔප්පු කරන්න ඕන මිස්ටර් ක්ලීන් කියලා ඔප්පු නොකළොත් අගමැතිතුමා මිස්ටර් ඩර්ටි වෙනවා ක්ලීන් නාමයේ ඉවරයි මිස්ටර් ඩර්ටි මේ බැඳුම් කර වංචාවේ මහා බැංකුව අමු දෙවාලේ බින්දේ වෙන කවුරුවත් නෙමෙයි රනිල් වික්‍රමසිංහ කියන මහා මොලේ මෙහෙයුමෙන් කියන එක සමාජයත්තක් වෙනවා ඒක දකමැතිනම් තරන්න වහම ඉලාස්සන අගමැතිතුමා ඉලාස්සලා අලියම පරීක්ෂණයක් වහම පවත්වන්න ඕන එහෙම පැවතුත් විතරයි මේකෙන් ගැලවෙන්න පුළුවන් ඒ නිසා අපි කියන්නේ ඉලාස්සලා අගමැතිතුමා ඉලාස්සලා මහා බැංකු පරීක්ෂණය පවත්වන්න
කාලය අවසන් කරන්න හරි බොහොම ස්තුතියි